તારીખ 13-8-1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 500 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 199
બીજો પેરેગ્રાફ છે. વિચારની ઉત્પત્તિ થવા પછી વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનો અનાદિકાળથી ચારે ગતિ વિશે અનંતથી અનંતવાર જન્મ મરણ થયા છતાં હજુ તે જન્મ મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી, તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવા. વિચારની ઉત્પત્તિ એટલે આત્માના કલ્યાણનો વિચાર છે, આત્માના હિતનો વિચાર છે, એને અહીંયા વિચાર કહે છે. એવો વિચાર આવતા પહેલો જન્મ મરણનો સવાલ આવ્યો એમ કહે છે. આ એક શૈલી કરી છે વર્ધમાન સ્વામીના નામે, કેમ કે એમને શું 2500 વર્ષ પહેલાં વિચાર આવ્યો હતો એ તો કોણ કહી શકે સર્વજ્ઞ સિવાય. પણ સામાન્યપણે યથાર્થ સાધક દશામાં આવનાર જીવને પૂર્વ ભૂમિકામાં કેવો વિચાર આવે છે એમ પોતાના અનુભવથી પોતાની વિચારદશાથી આ વાતને દર્શાવે છે. એટલે શૈલી છે કે વર્ધમાન સ્વામીને પણ આ વિચાર આવ્યો હતો. સૌથી પહેલાં વિચાર, જ્યારે વિચારની ઉત્પત્તિ થઈ એટલે પહેલાં આ વિચાર આવ્યો, વિચારદશા શરૂ થયા પછી, કે મારે મારું હિત કરવું છે, મારું કલ્યાણ કરવું છે, તો મારે જન્મ મરણનો નાશ કરવો જોઈએ. અને અનંતકાળથી એ જન્મ મરણ થાય છે એ પરિસ્થિતિ મટતી નથી, શું કરવાથી મટે, કેવા પ્રકારથી મટે, આ પહેલો પ્રશ્ન આવે છે. જેને સાધક દશા શરૂ થવાની છે એને અહીંથી શરૂઆત વિચારની ભૂમિકાની થાય છે. આવો વિચાર આવે છે, હા, ત્યાં સુધી એને યથાર્થ આત્મકલ્યાણની ભાવના નથી, સાધક દશામાં આવવાની કોઈ પરિસ્થિતિ નથી. એ વાત એમણે 23માં 24માં વર્ષમાં નાખી છે કે અનંત જન્મ મરણ કરી ચૂકેલા એવા આ આત્માની કરુણા અથવા દયા જેને ઉત્પન્ન થાય છે, એવો અધિકારી જીવને આત્મજ્ઞાન અને આત્મદર્શન થવાની પરિસ્થિતિ ઊભી થાય છે. અને અનંતકાળથી જન્મ મરણ કેમ મટ્યું નથી એ પ્રશ્નમાં ઘણો અર્થ સમાયેલો છે, એ વાત એમણે લખી છે. 198મો પત્ર છે, ત્યાર પછી પણ છે એ વાત. એટલે એમાંથી કાલે એ વિચાર્યું હતું કે સામાન્યપણે ધર્મના ક્ષેત્રમાં આવીને જીવને વર્તમાન સંયોગો અને ભવિષ્યના સંયોગોની જે ચિંતા છે એમાં લાભ કરવાનો વિચાર આવે છે. પછી જૈન હો કે જૈનેતર હો, પણ જે પોતાના ધર્મક્ષેત્રમાં જાય છે એના ઈષ્ટદેવ પાસે એ યાચના કરે છે કે મારા સંયોગોમાં અમુક મને તકલીફ છે, ભવિષ્યમાં પણ મને આવી તકલીફ ન થાવ, અત્યારે પણ મારી જે તકલીફ છે એ દૂર થઈ જાઓ, અને કોઈ મહત્વાકાંક્ષા હોય તો એની યાચના કરે છે. બે સંયોગ આશ્રિત ઈચ્છાઓ છે, પણ જન્મ મરણનો નાશ કરવાનો જે ઉપાય એ ઉપાયની વિચારણા મોક્ષ માર્ગમાં આવનાર જીવ કરે છે એમ કહેવું છે. એટલે વર્ધમાન સ્વામીએ પણ એ વિચાર પહેલાં કરેલો એમ કહ્યું. શૈલી છે ને, એવી કઈ ભૂલ આજીવની રહ્યા કરે છે કે જે ભૂલ આટલા સુધી પરિણમવું, જે ભૂલનો આટલા સુધી એટલે અનંતકાળ સુધી પરિણમવું થયું છે, એવી કઈ ભૂલ છે? ભૂલ અનેક જાતની થાય છે, એમાં એવી કઈ ભૂલ છે કે જેને લઈને અનંતકાળ સુધી જન્મ મરણ કરવા પડ્યા અમારે, આપણે મારે એમ કેમ થયું? એવી કઈ જાતની ભૂલ છે? આની ગહન વિચારણામાં યથાર્થ જે મુમુક્ષુતા આવી છે એ જીવ પહેલો વહેલો આ રીતે વિચારણામાં જાય છે. આ તો મેળવવા જેવો વિષય છે કે એ પ્રકારનો ભાવ પોતાને ઉગ્યો છે કે નહીં. આ લાઈનમાં, આ માર્ગમાં પ્રવેશ કરતી વખતે તે પ્રકારનો ભાવ આવ્યો છે કે બીજા પ્રકારનો ભાવ આવ્યો છે? વર્ધમાન સ્વામીને આવ્યો તો એનો અર્થ કે બધા જ સાધકોને એ પ્રકાર આવે છે, પોતાને પણ એ પ્રકાર આવ્યો છે, એટલે બીજાએ પણ આ વાતને વિચારતા પોતાની પૂર્વ ભૂમિકા મેળવવી ઘટે કે મને આ પ્રકાર થયો છે કે હું ગતાનુગતે ચાલ્યો છું. જે લોકો કુળધર્મમાં આવ્યા છે તો કુળધર્મને અનુસરીને ચાલતા થયા, જે કુળધર્મ છોડીને આવ્યા તો એ શું કરવા કુળધર્મ છોડીને આવ્યા? આ વિચારથી આવ્યા કે કોઈ બીજા વિચારથી આવ્યા? એમ પોતાની વિચારણા જ્યારે શરૂ થઈ ત્યારે એને આ પ્રકાર આવ્યો છે કે નહીં એ મેળવવા જેવો છે. આ પ્રકારે ફરી ફરી અત્યંત આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદબોધના વર્ધમાન પરિણામે વિચારતા વિચારતા જે ભૂલ ભગવાને દીઠી છે તે જીનાગમમાં ઠામ ઠામ કહી છે કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય. આ રીતે ફરી ફરીને અત્યંત એકાગ્રપણે એટલે એ જ વિષયની અંદર સારી રીતે લક્ષ પરોવીને, એનું નામ અત્યંત એકાગ્રતા છે. અહીંયા કોઈ ધ્યાનની એકાગ્રતાનો વિષય નથી, પણ પોતાને જે કાંઈ હિત કરવું છે એ વિષયની અંદર એની મુખ્યતા કરીને સદબોધના વર્ધમાન પરિણામે વિચારતા વિચારતા જે કાંઈ બોધ છે, આત્માના હિતવચનો છે, એના વર્ધમાન પરિણામે વિચારતા વિચારતા એટલે રુચિ વધતા વધતા એમ કેવું છે. પ્રવેશ કર્યો હોય ત્યારે બહુ સારા પરિણામ હોય કે આત્મહિત કરી જ લેવું છે, પણ જેમ જેમ સમય જાય એની ભાવના મોડી પડી જાય એ પ્રકાર નહીં. એવું જોવામાં આવે છે કે પ્રવેશકાળે જીવને બહુ સારી ભાવના હોય કે વાહ, આવો સુંદર માર્ગ, આવો આત્મકલ્યાણનો માર્ગ, ઘણો સરસ માર્ગ છે, આત્માનું કરી લેવા જેવું છે, પણ થોડું સમજે જાણે પછી જાણે આ વાતનો ખ્યાલ આવી ગયો, ભાવના આખી પૂરી થઈ જાય, એવું થાય એનું અહીંયા કામ નથી. એ જીવ આગળ નહીં વધે. એટલે જૂનો થાય એમાં કાર્ય ન સાધે, જૂનો થાય અને કાર્ય ન સાધે તો કેટલી કેટલી જાતની કેવા કેવા પ્રકારની ક્ષતિ રહી તેથી આમ થયું એ એક વખત વીતેલા વર્ષોનું સર્વૈયું તપાસી લેવા જેવું ખરું કે કેમ આમ થયું. આ માર્ગ એવો છે કે જો જીવ વર્ધમાન સદબોધના વર્ધમાન પરિણામે વિચારે, વધતા પરિણામે ના હોય તો કાર્ય સાધતા બહુ સમય લાગે એવો માર્ગ નથી. પણ એ પ્રકાર નથી હોતો, પરિણામ જે ઉપડ્યા હોય એ પાછા ઠંડા પડી જાય છે અથવા પોતાના આત્મહિતનું વિસ્મરણ કરી જાય છે, કોઈ બીજા બીજા કાર્યોમાં લાગી જાય છે, લક્ષ્ય પણ બદલાઈ જાય છે, અથવા સંપ્રદાય બુદ્ધિ થઈ જાય છે કે ચાલો આપણે તો પ્રાંજી સ્વામીના ગુરુદેવના માર્ગમાં આવી ગયા, એ માર્ગમાં આપણે ગણાવીએ છીએ, એના મુમુક્ષુ એના અનુયાયી તરીકે આપણું બરાબર સ્થાન છે. એ રીતે તો વર્ધમાન પરિણામ રહેવાના નથી. પરિણામ ઓસરી જશે અને આત્મહિતનું વિસ્મરણ થઈને એમને એમ. એટલે આ વાત લીધી કે એક તો આવો પ્રશ્ન ઉઠે જન્મ મરણનો, અને જન્મ મરણનો પ્રશ્ન ઉઠ્યા પછી રુચિ વધતી જાય, વર્ધમાન પરિણામ થતા જાય. એટલે મુમુક્ષુની ભૂમિકામાં આત્મરુચિ વધતી જાય, આત્મ પ્રાપ્તિની ભાવના તીવ્ર થતી જાય, વધતી જાય. અને એ વિચારતા વિચારતા જે ભૂલ ભગવાને દીઠી છે કેવળ જ્ઞાનની અંદર, મિથ્યાત્વ આવું હોય છે, અજ્ઞાન આવું હોય છે, આ પ્રકારે મિથ્યાત્વ છે, આ પ્રકારે અજ્ઞાન છે, અને એ મિથ્યાત્વને અજ્ઞાનનું ફળ ભયંકર ખરાબ છે, ચાર ગતિના જન્મ મરણ રૂપી ભયંકર ખરાબ પરિણામ છે, એ પ્રકારે જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં પણ ઠામ ઠામ કહી છે, શાસ્ત્રની અંદર પણ અનેક જગ્યાએ કહી છે કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય. જો એ ભૂલની એને પોતાને ખબર પડે તો અવશ્ય ભૂલ ટળી જાય. ભૂલ જાણતા ભૂલ ટળે એવી જ ભૂલ સંબંધીની પરિસ્થિતિ છે કે ભૂલ જાણે એટલે ભૂલ ટળી જાય. ભૂલ સંબંધીનું જ્ઞાન જ ભૂલ ટાળવા માટે પર્યાપ્ત છે. બીજી કોઈ પ્રવૃત્તિ કે પ્રક્રિયા કરવાની જરૂર નથી પડતી. ભૂલ જણાય છે એટલે ભૂલ ટળી જાય છે. કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય. જીવની ભૂલ જોતા તો અનંત વિશેષ લાગે છે, વિશેષ એટલે ભિન્ન ભિન્ન પ્રકારની. જીવની ભૂલ જોવા જઈએ તો અનંત પ્રકારની ભિન્ન ભિન્ન પ્રકારની વિશેષ એટલે જુદી જુદી તફાવતવાળી ઘણી ભૂલો લાગે છે. પણ મિથ્યાત્વની ભૂલમાં એવું નથી થતું, અજ્ઞાન અને મિથ્યાત્વની ભૂલમાં એવું નથી બનતું. અજ્ઞાન અને મિથ્યા આજે છે એ ઓલો દોષની વાત છે કે પોતાને રાગ થઈ ગયો, તીવ્ર રાગ થઈ ગયો, ક્રોધ થઈ ગયો, માન થઈ ગયો, એ દોષ જોવાની વાત છે. અહીંયા જે ભૂલ છે તે મિથ્યાત્વને અજ્ઞાનનો વિષય લેવો છે. જો પોતાને પોતાનું મિથ્યાત્વને અજ્ઞાન પકડાય છૂટી જાય, નિવૃત્ત થઈ જાય. જેમ ગણિતમાં 5 ને 6 11 થાય, પણ સરવાળો મારતા 5 ને 6 12 ગણાય જતું હોય તો સરવાળે 1ની ભૂલ આવશે. હવે ફરીને તપાસે કે ધીરે મારે, જરા ઝડપથી સરવાળો મારતા ભૂલ કરી હોય તો ધીરે ધીરે મારે 5 ને 6 11 ત્યારે એને ખ્યાલ આવે કે અહીં તો 12 ગણાતા હતા. ભૂલ ખબર પડે, ભૂલ રહી નહીં, એના જેવું છે, એને ભૂલ કહે છે. ભૂલનો અર્થ શું છે કે જે ખ્યાલમાં નથી આવતી એનું નામ ભૂલ છે. શું ખ્યાલ બહાર જાય છે એનું નામ ભૂલ છે. મારી ભૂલ છે કેમ કે મને ખ્યાલ નહોતો એમ, એનું નામ ભૂલ કહીએ છીએ. દોષ જોવાનો વિષય નથી. પણ અહીંયા ખ્યાલ આવ્યો કે એક આત્મહિતની ભાવના હોય તો ભૂલ જડે. જો આત્મહિતની ભાવના ન હોય તો બુદ્ધિનો ક્ષોભસમ વિશેષ હોય ને ગમે તેટલા શાસ્ત્રો અનુસાર સમજણ આવે પણ પોતાની ભૂલ ન દેખાય. મિથ્યાત્વની વ્યાખ્યા કરે, અજ્ઞાનની વ્યાખ્યા પોતે કરે, કરે નહીં બીજાને પણ સમજાવે પણ પોતાની ભૂલ ન જડે, પોતાનું મિથ્યાત્વ ન પકડાય, પોતાનું અજ્ઞાન ન પકડી શકે, એમ પ્રકાર આવે છે. શું સમજવું, જાણવું, જોવું અને ભૂલ પકડવી, બધા જુદા જુદા પર્યાય છે જ્ઞાનના. શું હા વ્યાખ્યા જાણે, અર્થ જાણે, ભાવાર્થ જાણે, બધું જાણે, નયાર્થ જાણે, પોતાનો ભાવ ન પકડી શકે. આનું નામ ભૂલ છે. ભૂલ કોને કહેવી, એનું નામ ભૂલ છે. એટલે જે દોષની ભૂલ છે એ તો અનંત વિશેષ લાગે છે, પણ આ એ મૂળભૂત વાત છે, બીજભૂત. પણ સર્વભૂલની બીજભૂત ભૂલ શું, બધાય ભૂલનું બીજ મૂળિયું જેમાં છે તે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે. શું બીજો બીજો વિચાર કરે, ક્રોધ ન થાય તો ક્ષમા કેવી રીતે રાખવી, ફલાણું કેવી રીતે કરવું, લોભ થાય તો ઉદારતા કેવી રીતે રાખવી, માયા થાય તો સરળતા કેવી રીતે કરવી, એમ ભિન્ન ભિન્ન પ્રકારે વિચારે. પણ મૂળ ભૂલનો વિચાર કરવાની જરૂર છે, પ્રથમમાં પ્રથમ. શું એવો શબ્દ વાપર્યો ને, સર્વ ભૂલની બીજભૂત ભૂલ તે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે. આનો પહેલો વિચાર કરવો જોઈએ. નાની નાની ભૂલનો વિચાર કરે પણ મૂળ ભૂલનો વિચાર નથી કરતા. એ તો અન્ય દર્શનમાં નાની મોટી ભૂલનો તો વિચાર કરે છે. મુસલમાનો વ્યાજ નથી ખાતા, જે હજ કરી આવે છે વ્યાજ નથી ખાતા, કેમ કે એ પાપ છે. પાપ તો ઘણી જાતના છે, પણ નાના પાપને મોટું ગણાવી અને એને પકડી રાખે, મોટું પાપ કરે એને ગણે નહીં, એ વિવેક નથી, અવિવેક છે. પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે કે જે ભૂલનો વિચાર કર્યાથી સર્વે ભૂલનો વિચાર થાય છે, બધી ભૂલનો વિચાર થાય છે. એક ભૂલનો વિચાર કરતા બધી ભૂલનો વિચાર પછી થઈ જાય છે, બધો ખ્યાલ આવી જાય છે. અને જે ભૂલના મટવાથી સર્વ ભૂલ મટે છે, ક્રમે કરીને બીજી ભૂલો પણ મટી જાય છે. જો અજ્ઞાનને મિથ્યાત્વ મટે તો ક્રમે કરીને બધી ભૂલ મટે મટે ને મટે છે. કોઈ જીવ કદાપી નાના પ્રકારની ભૂલનો વિચાર કરીને તે ભૂલથી છૂટવા ઈચ્છે છે, આવું કરે છે જીવ. અનેક પ્રકારની, નાના પ્રકારની એટલે નાની મોટી એમ નહીં, અનેક પ્રકારની ભૂલનો વિચાર કરીને તે ભૂલથી છૂટવા ઈચ્છે, તો પણ તે કર્તવ્ય છે. ભૂલ મટાડવી એ સારી વાત છે, અનેક જાતની ભૂલો મટાડવી એ સારી વાત છે, એ કાંઈ ખરાબ વાત નથી. પણ પોતાને વ્યવસ્થિત રીતે ક્રમશઃ જે ક્રમ છે એ ક્રમ પ્રમાણે, ક્રમને અનુસરીને આગળ વધવું એ વાત બહુ મોટી છે. આપણે વિચાર કરીએ અહીંયા કે તત્વજ્ઞાનનો અને ગુણદોષનો અનેક પ્રકારે વિચારણા કરવાનો આપણો બધાનો પ્રકાર છે, છતાં પણ ક્રમથી આ કેવી રીતે આગળ વધવું એ વિષય ઉપર વિચારણા એટલી નથી જોવામાં આવતી. સારું લાગે, દરેક વાત સારી લાગે, ગુણ પ્રાપ્ત થાય એવી વાતો સારી લાગે, અનેક પ્રકારના દોષ મટે એ વાતો સારી લાગે, પણ ક્યાંથી શરૂઆત કરવીને અનુક્રમે કેવી રીતે આગળ વધવું વ્યવસ્થિત રીતે, કે જે આગળ વધવાનો ક્રમ છે એ ક્રમ ભાગ્યે જ સમજાય છે જીવને, અને સમજાય તો પછી વાંધો આવતો નથી, ન સમજાય તો ઉભાંગડે ચાલે છે. ઉભાંગડે ચાલે છે એટલે શું, રસ્તે નથી ચાલતો, કેડીએ નથી ચાલતો, આડો અવળો ચાલે છે. એને એમ થાય છે કે અહીંથી શોર્ટકટ છે, જલ્દી આ રીતે પહોંચી જાઓ. કોઈને એમ થાય કે આ રીતે જલ્દી નજીક પહોંચી જવાશે, આ રીતે આગળ વધી જાઓ. માર્ગ છે એ વૈજ્ઞાનિક પરિસ્થિતિ હોવાથી એની રીતે કામ થાય છે. પોતાની કલ્પનાએ કોઈ માર્ગ સાધવા જાય તો માર્ગ સાધાતો નથી, આ પરિસ્થિતિ છે. એ વિષય ઉપર હજી વિચારણા ખૂટે છે, આપણે ત્યાં પણ એ વિષય ઉપર વિચારણા ખૂટે છે. ગુરુદેવે આગમમાં બધી વાત તો ઘણી જગ્યાએ છૂટી છૂટી આવે છે, પણ એને બરાબર કોઓર્ડિનેટ કરવી, ઓર્ડરમાં ગોઠવવી, એ પોતાની મળે પોતાની માટે ગોઠવવી, એ જાતનો દ્રષ્ટિકોણ હોવો જોઈએ, એ જાતની સમજ હોવી જોઈએ, અને એ રીતે આગળ વધવાનો યથાર્થ પ્રયત્ન થાય તો અવશ્ય કામ થાય. નહીંતર પોતાની કલ્પનાએ જીવ આગળ વધવા માગે છે, ન વધી શકે. એક દ્રષ્ટાંત લઈએ કે એકદમ પ્રારંભનો વિષય એ રીતે ગુરુદેવે સમજાવ્યો કે પૂર્ણતાને લક્ષે શરૂઆત થાય છે. તો એ સૂત્ર તો લગભગ કોઈ મુમુક્ષુએ નહીં વાંચ્યું હોય એવું નહીં હોય. એવડા મોટા અક્ષરે, એક ફૂટ, દોઢ ફૂટ, સવા ફૂટના અક્ષરે, એવડી મોટી સાઇઝથી સ્વાધ્યાય મંદિરમાં એનો ચાકળો છે કે લગભગ તો બધાએ જ વાંચ્યા હોય છે. નવા આવે તો તરત જ બધાને જોવે કે આમાં શું શું લખ્યું છે, પહેલેથી જ વાંચ્યું હોય છે, શરૂઆતથી જ વાંચે માણસ. પણ વાંચ્યું ન વાંચ્યું થઈ જાય છે. પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે એ સંબંધીની વિચારણા, ચર્ચા, એની ગેરહાજરી જોતા એવું લાગે છે કે વાંચ્યું છે કે કેમ, એ જ સવાલ છે. અથવા વાંચ્યું ન વાંચ્યા બરાબર થઈ જાય છે. તો શરૂઆત એટલે પ્રારંભ આ રીતે થાય છે, અને એ રીતે પ્રારંભ કર્યો છે કે નથી કર્યો, બસ આટલું તપાસે તોય તે આડે અવળે રસ્તે કલ્પના એ ઉભાંગડે ચાલતો બંધ થઈ જાય તો રસ્તે આવે. પણ એ રસ્તો જ્યાં ચૂક, મૂળ વાત જ ચૂકી જાય, પછી બધું એને સારું સારું લાગે, વાંચવું, સાંભળવું, વિચારવું, પૂજા ભક્તિ કરવી, દયાદાન કરવા, એ બધું તો કર્યા કરે. બધા ઉદય ભાવમાં જાય છે, જ્યારે જેવો ઉદય, કોઈ સંસારના ઉદયને અનુસરે છે, કોઈ ધર્મના ક્ષેત્રમાં જે ક્રિયાઓ છે એ ક્રિયાઓના ઉદયને અનુસરે છે. ઉદય સામાન્ય અનુસરવું, એમાં શું ફેર પડ્યો કે કાંઈ ફેર નથી પડ્યો? બંને ઉદયને જ અનુસરે છે. સામાન્યપણે જોવામાં આવે તો બંને ઉદયને અનુસરે છે, બંનેનો કોમન ફેક્ટર તો એક જ છે, જુદો નથી. એટલે આ માર્ગમાં તો એથી આગળ અસામાન્ય કોઈ વિષય છે, અસામાન્ય માર્ગ છે, અસામાન્ય ઉપાય છે. એટલે ઉદયને અનુસરવાનું જે સામાન્ય પ્રકારનું પરિણમન છે, એનાથી બીજી રીતે એને આમાં ચાલવું પડે તો આ માર્ગમાં આવે. સમ્યક દર્શન પોતે અનુદય પરિણામ છે, પંચાધ્યાયમાં એવી શૈલી લીધી છે કે સમ્યક દર્શન એટલું, એટલે શું કે દર્શન મોહના અનુદય પરિણામને સમ્યક દર્શન કહે છે. શું ઉપશમ થાય છે ને, ઉદય મન થઈ જાય છે એ વખતે. ઉદય હોય, મિથ્યાત્વની પ્રકૃતિનો ઉદય હોય, અને જીવને ભાવ મિથ્યાત્વ થાય એવું નથી બનતું. શું બીજી બધી પ્રકૃતિમાં જુદી વાત છે. ક્રોધનો ઉદય હોય ને ક્રોધ ન કરે, ચારિત્ર મોહમાં એવું બને છે. લોભનો ઉદય હોય કર્મની પ્રકૃતિમાં ને જીવ લોભ ન કરે, સ્વરૂપમાં જોડાઈ જાય મોક્ષ માર્ગની અંદર. એકલા ચારિત્ર મોહના મોક્ષ માર્ગીને પરિણામ હોય તો ચારિત્ર મોહના પરિણામ આવે તો કંઈ જરૂર નથી કે એને જોડાય જ તે, તો આત્મામાં પણ લીન થઈ જાય. પણ અજ્ઞાન અને મિથ્યાત્વ દશામાં દર્શન મોહનો ઉદય હોય, મિથ્યાત્વની પ્રકૃતિનો ઉદય હોય, અને જીવના ભાવમાં મિથ્યાત્વ ભાવ ન થાય એવો ન બને. જેમ જીવ ક્રોધ કરે ને ક્રોધની પ્રકૃતિનો અનુબંધ થયા વગર ન રહે, નિમિત્ત નૈમિતિક સંબંધે, કર્તા કર્મ સંબંધે નહીં, એમ અહીંયા એક નિમિત્ત નૈમિતિક સંબંધ એવો છે કે મિથ્યાત્મોહનીનો ઉદય હોય અને મિથ્યાત્મોહ અહીંયા ભાવમાં જીવને ન હોય એવું ન બને. એટલે આ કર્મનું જે લફરું થઈ ગયું છે એનું કારણ આ છે. મૂળમાં આ એક પ્રકૃતિ એવી છે અને એને ટાળવા માટે ઉપદેશ છે, એટલે બધું કર્મથી વાત લઈ લે છે લોકો. કે કર્મને ટાળો, કર્મને ટાળો, કર્મનો ઉદય આવશે તો હેરાન થઈ જઈશું, કર્મનો ઉદય આવશે તો વિભાવ કરવો જ પડશે, કરવો જ પડશે. વિભાવમાં એવું નથી, એક મિથ્યાત્મા એવું છે. એટલે દર્શન મોહ એક એવી પ્રકૃતિ છે, એ ઉપશમે છે ત્યારે એને સમ્યક દર્શન થાય છે. એના ઉદય વખતે સમ્યક દર્શન કોઈને હોય નહીં, આ નિયમબદ્ધ છે. મિથ્યાત્મના કાળમાં મિથ્યાત્મને તોડવાનો પ્રયત્ન કરવો છે, એના ઉપર આખી પ્રયોજન સિદ્ધિ લીધી છે. એ એક જટિલ પ્રશ્ન છે, અતિ જટિલ પ્રશ્ન છે એ જીવનો, કે મિથ્યાત્મમાં ઊભો છે ને મિથ્યાત્મ ટાળવાનો પ્રયત્ન કરવો છે તો કે એનો રસ તોડ. દર્શન મોહનો રસ તોડ, એને નબળો, એનો અનુભાગ નબળો પડશે તો ઉપશમ થશે. અનુભાગ દબા ઘટ્યા વિના, અનુભાગ કપાયા વિના કોઈ રીતે ઉપશમ થવાનો અવસર નથી. અને ગુરુદેવજીએ એ 203 નંબરનો બોલ લીધો. આમાં ગુરુદેવશ્રીના વચનામૃત જે છે, ખાલી એટલો જ ટુકડો લીધો છે. દર્શન મોહ મંદ કર્યા વિના, મંદ થયા વિના, મંદ એટલે અહીંયા અનુભાગ, વસ્તુ સ્વભાવ ખ્યાલમાં આવે નહીં, ઓળખાણ ન થાય. મિથ્યાત્મમાં શું પ્રયત્ન થાય? બહુ સારો મુદ્દાનો પ્રશ્ન છે. મિથ્યાત્મા ઊભો છે, જ્યાં સુધી મિથ્યાત્મા ઊભો છે દર્શન મોહ ચાલુ રહે છે, દર્શન મોહ ચાલુ રહે છે, મિથ્યાત્મા ચાલુ રહે છે. છૂટવું કેવી રીતે? તો કે જે મોહ રહિત એવું જે આત્મ સ્વભાવ છે, વસ્તુ સ્વભાવ છે, એને જ્ઞાન, એનો નિર્ણય કરે, એનો ખ્યાલ કરે, એનો નિશ્ચય કરે, એનું લક્ષ્ય કરે, એ બધો એક અર્થ છે. એ ક્યારે થાય? દર્શન મોહ મંદ થાય તો. એ મંદતાના કાળમાં થાય છે. જ્યારે મોહરહિત આત્મ સ્વભાવ લક્ષમાં આવે ત્યારે લક્ષમાં લેનાર જ્ઞાનનું જ્ઞાન સાથે જ્ઞાન બળ વધે. શું એ જ્ઞાન બળ વધે? એમ દર્શનનો મંદ થતો જાય, એનો અનુભાગ કપાતો જાય, સમ્યક સન્મુખ થાય છે. એટલે એક કાળ એવો આવે કે એટલો નબળો પડે કે ઉદયાવળીમાં આવ્યા પહેલાં જ ઉપશમી જાય. ઉદયાવળીમાં જ ના આવે દર્શનના પરમાણુ, આ પરિસ્થિતિ થાય છે. ત્યારે ઉપશમ નામનું સમ્યક દર્શન થાય. વ્યવસ્થિત સાયન્ટિફિક માર્ગ છે આખો એકદમ. તો એ રીતે થઈ શકે છે. હું વાત કરી છે, નથી કરી એવું નથી. અને દર્શન મોહનો અભાવ, એ પરમાણુનો ઉપશમ અનુદયિત થયા વિના અનુભવમાં, આત્મા અનુભવમાં આવે એમ નથી. બે વાક્ય લખ્યા છે 203 નંબરમાં. આ બધા સૂત્રો જેવી વાત છે. જેમ પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત, એ સૂત્રો જેવી વાત છે, એમ આ સૂત્રો જેવી વાત છે. હૈદરાબાદમાં આ વખતે કરીશ આપણે પ્રતિષ્ઠામાં આ વિષય લીધું. પ્રતિષ્ઠા પહેલાં જવાનું થયું. એટલે ક્યાં ક્યાં કઈ વાત પડી છે અને ક્રમ સાથે એનો શું સંબંધ છે, માર્ગનો ક્રમ શું છે. નિર્ધાન દર્શનની કેડી, એ કેડી એટલા માટે લીધી છે, ક્રમ બતાવવા માટે વાત છે. માર્ગનો ક્રમ શું છે એ જાણવું અતિ જરૂરી છે. ક્રમભંગ ઉપદેશ કહો કે ક્રમભંગ પોતે ચાલવાનો પ્રકાર ચાલે પરિણામની અંદર, ન ક્રમભંગ ઉપદેશથી કદી સાધીની સિદ્ધિ થાય, ન ક્રમભંગપણે ચાલે તો પણ સાધીની સિદ્ધિ થાય. ક્રમ શું છે એ વિચારણીય વિષય છે. પહેલું પ્રકરણ નિર્ધાન દર્શનનું, એ વિષય ઉપર લીધું છે. ક્રમ શું છે, એક પછી એક આગળ વધવાનો ક્રમ શું છે, એ દ્રષ્ટિકોણ છે એની અંદર. વાત તો મુમુક્ષુના સ્વરૂપની છે, પણ મોક્ષાર્થીના સ્વરૂપમાં ક્રમથી મોક્ષાર્થી કેવી રીતે આગળ વધે છે એ પ્રયોજન છે ત્યાં લખવાનું. અહીંયા એમ કહે છે કે ભૂલનો વિચાર કરે, અનેક પ્રકારની ભૂલથી છૂટવા ઈચ્છે, તો ભૂલથી છૂટવું એ કરવા યોગ્ય છે. પાછું એમ નથી કે મોટી ભૂલ સુધારવી છે માટે નાની ભૂલ ભલે થાય, એ વાત મૂળમાં નથી. કેમ કે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત કરવી છે. જેટલું પોતાથી થઈ શકે એ બધું જ, નાની ભૂલો પણ મટાડવા યોગ્ય જ છે, કર્તવ્ય છે. અને તેવી અનેક ભૂલથી છૂટવાની ઈચ્છા, જેને અનેક ભૂલથી છૂટવાની ઈચ્છા છે, એ પ્રકારે તે મૂળ ભૂલથી છૂટવાનું સહેજે કારણ થાય છે. કે મારે બધી જ ભૂલોથી છૂટવું છે એટલે મૂળ સુધી પહોંચવામાં પહોંચે છે. ભૂલથી જેને છૂટવું છે એ મૂળ ભૂલથી છૂટવા સુધી એની એની એનું લક્ષ્ય લંબાશે, એનો વિચાર લંબાશે, ત્યાં આવીને એ ઊભો રહેશે. એ રીતે નિર્દોષ થવાનો વિષય લીધો સામાન્ય પ્રકારે અને વિશેષ પ્રકારે. હવે એ નિર્દોષ થવા માટે જે ઉપદેશ છે, જ્ઞાનના બે વિભાગ છે એ વાત અહીંથી શરૂ કરે છે. કે શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટ કર્યું છે અથવા પ્રગટપણે કહ્યું છે તે જ્ઞાન બે પ્રકારમાં વિચારવા યોગ્ય છે. એના બે વિભાગ વિચારવા જેવા છે, ડિવિઝન કહેવાય, બે ભાગ. એક પ્રકાર ઉપદેશનો અને બીજો પ્રકાર સિદ્ધાંતનો છે. એક ઉપદેશનો વિભાગ છે, એક સિદ્ધાંતનો વિભાગ છે, એમ જ્ઞાનમાં બે વિભાગ છે. હવે બંનેની વ્યાખ્યા કરે છે કે ઉપદેશ જ્ઞાન કોને કહેવું, જ્ઞાન એટલે બોધ, ઉપદેશ બોધ કોને કહેવો, અને સિદ્ધાંત જ્ઞાન એટલે સિદ્ધાંત બોધ કોને કહેવો. એને બહુ સરસ વ્યાખ્યા આ જગ્યાએ એમને કરી છે આ પત્રમાં. વાત તો લલ્લુજીને લખી છે, પણ બધા મુમુક્ષુને કામમાં આવે એવી ચીજ છે. પહેલા ઉપદેશ બોધની વાત કરે છે કે જન્મ મરણ આદિ ક્લેશવાળા આ સંસારને ત્યાગવો ઘટે છે. જોયું, રોગ દારિદ્ર પ્રતિકૂળતાઓ બાધા પીડા એવા સંસારને નહીં. કેવા સંસાર લીધો, જન્મ મરણ આદિ ક્લેશવાળો આ સંસાર છે. મૂળ પ્રશ્ન એ ઉઠાવે છે, જન્મ મરણ આદિ ક્લેશવાળા આ સંસારને ત્યાગવો ઘટે છે. અનિત્ય પદાર્થમાં વિવેકીને રુચિ કરવી હોય નહીં. અનિત્ય પદાર્થ એટલે અનિત્ય પર્યાયો, બધા અનિત્ય પદાર્થ છે. જળ અને ચૈતન્યના જે કોઈ અનિત્ય સંબંધો છે, અનિત્ય પર્યાયો છે, તેમાં રુચિ કરવી વિવેકીને હોય નહીં. વિવેકી જીવ એમાં રુચિ કરે નહીં. કેમ કે એ અનિત્ય તો અનિત્ય રહેશે, રુચિ કરતા એનો અનિત્ય પણ પ્રસિદ્ધ થતાં એનો પ્રત્યાઘાત આવ્યા વિના રહેશે નહીં, અને દુઃખી થયા વિના રહેશે નહીં. એટલે અનિત્ય પદાર્થમાં વિવેકીને રુચિ કરવી નહીં. આ સ્વજનાદિક સર્વનો સ્વાર્થરૂપ સંબંધ છતાં, જેમ નાળ પકડી છે, આ બધાનો સંબંધ કેવો છે, સ્વાર્થરૂપ સંબંધ છે. નાના પણ એવું નથી, અમારું તો બધા બહુ ધ્યાન રાખે છે, ઘરમાં સ્વાર્થી નથી દેખાતા. કે ભાઈ એ થોડોક ઉદય છે તારો ટેમ્પરરી એવો, એટલે તને એમ લાગે છે, બાકી વાતમાં કાંઈ માલ નથી. કઈ વાતમાં માલ છે નહીં. માત પિતા સ્વજન આદિ એટલે આખા કુટુંબ પરિવારના બધા સભ્યો લઈ લેવા. સર્વનો સ્વાર સ્વરૂપ સંબંધ છતાં આ જીવ તે જાળનો આશ્રય કર્યા કરે છે. મારે ભૈરું ભાદરું કુટુંબ છે, મારું કુટુંબ મારે ભૈરું ભાદરું છે, બધા મને અનુકૂળ, મારો પીડ્યો બોલ ઉપાડે છે એમ લાગે. એટલે એવો ફસાય એવો ફસાય વાત મૂકી દીધી. પછી એમાં ક્યાંક એક જગ્યાએ પંચર પડે, પંચર પીડ્યા વગર રહીએ ને, આ કાળ જ એવો છે. જોકે શું ક્યાંક ને ક્યાંક તો હખડ ડખડ થયા વગરની એકાદી ઈંટ હલે મકાન એવું હરખું માંધેલું હોય એનો અંદરથી આત્મા હાલી જાય આખે આખો. આમ થઈ ગયું, આમ થઈ ગયું, ભરાઈ ગયા ભાઈ. એ બધું પહેલેથી જ સમજવા જેવું છે કે આ સંબંધ છે એ બધો સ્વાર્થનો જ સંબંધ છે, કેવળ સ્વાર્થનો સંબંધ છે. વાતમાં કાંઈ માલ નથી, તું છેતરામાં છેતરામાં. ગુરુદેવ મારા કહે, મારા મારા કરસ, પણ એ તને મારા છે. મારા એટલે એના મમત્વથી તારા આત્માનું મરણ થાય છે, માટે એ મારા છે. મારા એટલે મારનારા એવા મારા, લૂંટારા મારા લૂંટારા કહે છે કે નહીં, એના પ્રત્યે એ નથી મારતા. તારો મમત્વ ભાવ ખરેખર મારે છે, એના ઉપર તો આરોપ કરવામાં આવે છે. દ્વેષ કરવાનો વિષય નથી, કુટુંબ પરિવાર પ્રત્યે દ્વેષ કરવાનો વિષય નથી, પોતાના પરિણામને વિચારવાની વાત છે. સ્વાર્થરૂપ સંબંધ છતાં આ જીવ તે જાળનો આશ્રય કર્યા કરે છે. આ જીવ તેનો આશ્રય કર્યા કરે છે એમ ન કીધું, એ જાળનો આશ્રય કરે છે. શું ગૂંચવાઈ જાય છે ને એની અંદર, એવો ગૂંચવાય છે, એવો ગૂંચવાય છે. આને આમ સંબંધ છે, આની આરે તો ડબલ હક પણ છે, અહીંયા તો અમારે ત્રણ ગણું હક પણ છે. શું ત્રણ ગણો સંબંધ છે. એ જાળમાં આશ્રય કરે છે એ જ તેનો અવિવેક છે. આ મૂંઢતા કહો, અવિવેક કહો, જ્ઞાન કહો, આ એની ગરબડ છે. પ્રત્યક્ષ રીતે ત્રિવિધતાપરૂપ આ સંસાર જણાતા છતાં, ત્રિવિધ એટલે ત્રણેય પ્રકારે, મનથી વચનથી કાયાથી આદિ વ્યાધિને ઉપાધિ, એવો ત્રિવિધતાપરૂપ એટલે ભૂત ભવિષ્યને વર્તમાન, ત્રણેય પ્રકારે, બધામાં ત્રણ પ્રકાર છે. આ સંસાર જણાતા છતાં મૂર્ખ એવો આ જીવ, જો કેવી રીતે વિચારે છે, મૂર્ખ એવો આ જીવ તેમાં જ વિશ્રાંતિ ઈચ્છે છે. જ્યાં ક્લેશ ભરેલો છે, જ્યાં દુઃખનું જ નિમિત્ત છે, ત્યાં એને શાંતિ ને ત્યાંથી સુખ લેવું છે. ઝેરમાંથી એને અમૃતનો સ્વાદ લેવો છે, કેવી રીતે આવશે. એવો જીવ તેમાં જ વિશ્રાંતિ ઈચ્છે છે. રેતીમાંથી તેલ કાઢવું છે, મૂર્ખતા છે. કોઈ રીતે રેતીમાંથી તેલ નીકળે એવું નથી. પરિગ્રહ, આરંભ અને સંગ એ સૌ અનર્થના હેતુ છે. ઠીક, પરિગ્રહ પણ અનર્થનો હેતુ છે, મમત્વ થાય છે ને એના ઉપર. જીવને એ અર્થનો નહીં પણ અર્થનામ પ્રયોજન, અનર્થનામ પ્રયોજન વિરુદ્ધતાનું કારણ છે. પરિગ્રહ, આરંભ અને સંગ એ સૌ અનર્થના હેતુ છે. એ આદિ જે શિક્ષા છે, એવા પ્રકારનો જ્યાં ઉપદેશ છે, બોધ છે, તેને ઉપદેશ જ્ઞાન અથવા ઉપદેશ બોધ કહેવામાં આવે છે. આવા અનેકવિધ પ્રકારે જેની અંદર આત્માને ઉપદેશ દેવાનો થાય છે, જેને લઈને સહેજે કશાય મંદ થાય, કશાય રસ ઘટે, એ ઉપદેશ જ્ઞાન છે. અને આત્માનું હોવાપણું હવે વિજ્ઞાન લે છે. સિદ્ધાંતની અંદર શું છે, સિદ્ધાંત જ્ઞાન વસ્તુના સ્વરૂપના વિજ્ઞાનને પ્રકાશે છે. આત્માનું હોવાપણું એટલે અસ્તિત્વ, નિત્યપણું એનો એક ધર્મ, એકપણું એટલે બીજાની સાથે નહીં ભળવાપણું એવું એનું સ્વરૂપ, અથવા અનેકપણું ગુણ પર્યાય, બંધ આદિ ભાવ, બંધ થવાનું વિજ્ઞાન, મોક્ષ થવાનું વિજ્ઞાન, એવી આત્માની સર્વ પ્રકારની અવસ્થા, પદાર્થને તેની અવસ્થા શું છે? વિજ્ઞાનની અંદર મૂળ પદાર્થને તેની અવસ્થા, જડચેતનને એ આદિને દ્રષ્ટાંતાદિથી કરી જે પ્રકારે સિદ્ધ કર્યા હોય, દ્રષ્ટાંત આપીને, યુક્તિ આપીને સાબિત કર્યા હોય કે પદાર્થનું વિજ્ઞાન આ પ્રકારે છે, વસ્તુ વ્યવસ્થા આ પ્રકારે છે, તેને સિદ્ધાંત જ્ઞાન કહે છે. એમ જ્ઞાનની અંદર બે પ્રકાર છે, એક ઉપદેશ જ્ઞાન અને એક સિદ્ધાંત જ્ઞાન. મૂળ વિષય એમણે ક્યાંથી શરૂ કર્યો છે કે યોગ વાશિષ્ઠ ગ્રંથની વાંચના કરવાની વાત કરી છે ત્યારે એમણે આટલું સ્પષ્ટીકરણ દેવું પડ્યું છે લલ્લુજીને, કે તમને અન્ય મતનો ગ્રંથ વાંચવા આપીએ છીએ એમાં અમારો હેતુ માત્ર ઉપદેશ જ્ઞાન ગ્રહણ કરાવવાનો છે, સિદ્ધાંત જ્ઞાન નહીં, એમ કહેવું છે. કેમ કે સિદ્ધાંત જ્ઞાન વેદાંત અને જૈનની અંદર પરસ્પર ભિન્ન ભિન્ન પ્રકારે ભેદ પામતું, તફાવતવાળું જોવામાં આવે છે, એટલે એ વાત સ્પષ્ટ કરવી છે. હવે એ વાત કરે છે કે વેદાંત અને જિનાગમ એ સૌનું અવલોકન બંને શાસ્ત્રોમાં, વેદાંત અને જિનાગમ જૈનનું આગમ, એ બંને પ્રકારના શાસ્ત્રોનું અવલોકન પ્રથમ તો ઉપદેશ જ્ઞાન પ્રાપ્તિ અર્થે જ મુમુક્ષુ જીવે કર્મું ઘટે છે. જો આ વાત લીધી, પ્રથમ શાસ્ત્ર વાંચવું તો પ્રથમ ઉપદેશ જ્ઞાનની અર્થે વાંચવું. ઉપદેશ બોધ સારી રીતે પરિણામી થાય પછી સિદ્ધાંત જ્ઞાનમાં જાવું, આવો ક્રમ આપ્યો છે એમણે. પહેલાં સિદ્ધાંતનો ક્ષોભશમથી પકડી લઈએ વાતને, પછી એમ કે શ્રીમદ ને આયા ભૂલ હતી, શું કરે, ગુરુદેવને આયા ભૂલ હતી, શ્રીમદને આયા ભૂલ હતી, શું ફલાણું નહોતું કહેવું જોઈતું, ફલાણું નહોતું બોલવું જોઈતું, આમ નહોતું કરવું જોઈતું, ગુરુનો ગુરુ થઈ જાય, આવી આવો પ્રકાર ઊભો થાય છે. ક્યાંથી ઊભો થાય? શું કહે છે કે વેદાંત અને જિનાગમ એ સૌનું અવલોકન પ્રથમ તો ઉપદેશ જ્ઞાન પ્રાપ્તિ અર્થે જ મુમુક્ષુ જીવે કરવું ઘટે છે. એટલે મુમુક્ષુની દશામાં કોઈ અન્ય મતનું શાસ્ત્ર હાથમાં આવે તો પણ એને ઉપદેશ અર્થે અવલોકવું, સિદ્ધાંત અર્થે ન અવલોકવું, એમ કહે છે. પહેલાં ઉપદેશ સારી રીતે ગ્રહણ થઈ જાય પછી સિદ્ધાંતમાં માથું મારવું, કારણ કે એમ કરવાનું, કારણ કે છે કે કારણ કે સિદ્ધાંત જ્ઞાન જિનાગમ અને વેદાંતમાં પરસ્પર ભેદ પામતું જોવામાં આવે છે. બેના હવે વેદાંતની અંદર ઉપદેશ ઘણો સારો છે, અધ્યાત્મની વાતો ઉપદેશની દ્રષ્ટિએ ઘણી ઘણી કરી છે અને બહુ મોટો સમૂહ વળેલો છે એ બાજુ. અત્યારે જૈનો થોડા છે, વેદાંતિઓ જાજા છે, જૈનો બહુ ઓછા છે. એના પ્રમાણેનું કારણ શું કે લોકોને સિદ્ધાંતની તો સમજણ પડતી નથી, ફક્ત ઉપદેશ બાજુ આકર્ષાય છે કે ભાઈ આત્માના ભલાની વાત કરે છે, આત્માનું ભલું થાય એવી વાત કરે છે, શું કામ ક્રોધ ટાળવાની વાત કરે છે, આ તો એમાં ખોટું શું છે, શું એમાં ખોટું શું છે, અને એવા એવા વચનો છે, શું દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મને, છે ને, દેહાભિમાન ગાળી નાખો, દેહાત્મ બુદ્ધિ, આપણે એમ કે દેહાત્મ બુદ્ધિ તૂટી જવી જોઈએ, એમ દેહાભિમાન ગાળી નાખવું, એવી બધી વાતો છે ને. તો ઉપદેશ બોધની દ્રષ્ટિએ જુઓ તો તમને કાંઈ વાંધો નહીં આવે, પણ સિદ્ધાંતમાં પરસ્પર ભેદ પામતું જોવામાં આવે છે. અને તે પ્રકાર જોઈ મુમુક્ષુ જીવ અંદેશો પામે છે, શંકા પામે છે કે આવા આવા મહાન પુરુષો ભૂલ્યા હશે, વ્યાસજી જેવા વેદમ વ્યાસ ભૂલ્યા હશે, શંકરાચાર્ય જેવા ભૂલ્યા હશે, હરિભદ્રાચાર્ય જેવા ભૂલ્યા હશે, હેમચંદ્રાચાર્ય જેવા ભૂલ્યા હશે, આવા આવા મહાન ગણાતા માણસો ભૂલ્યા હશે, શંકા પડે કે આપણે તો એની પાસે કાંઈ બૂતું નથી, આપણું ગજું નથી. જે માણસોએ સંસ્કૃતમાં હજારો શ્લોકોના ગ્રંથોને આગમો રચ્યા છે, આ બધા એવી વ્યક્તિઓ છે કે જેના શાસ્ત્રો સંસ્કૃતની અંદર, માગધીની અંદર હજારો સેંકડો શ્લોકોથી રચના કરી છે. પાણીના પૂરની જેમ એને એ બધા શ્લોકો રચાઈ જાય, એવો ક્ષોભ સમલીને આવ્યા હોય. હવે સામાન્ય માણસ, સામાન્ય મુમુક્ષુ એમ કેમ વિચારે કે આપણે એના કરતાં આગળ છે? કાંઈક આપણે ભૂલતા હશું, શું થાય એને શંકા? કાંઈક આપણે ભૂલતા હશું એને શંકા પડે. અને તે શંકા ચિત્તનું અસમાધિપણું કરે છે, એને સમાધાન તીર્થંકર દેવના વચન ઉપર એને વિશ્વાસ આવતો નથી, આ પરિસ્થિતિ થાય. તે શંકા ચિત્તનું અસમાધાનપણું કરે છે, એવું ઘણું કરીને બનવા યોગ્ય છે એમ બને છે. કારણ કે સિદ્ધાંત જ્ઞાન તો જીવને કોઈ અત્યંત ઉજ્જવળ ક્ષયોપશમે, અત્યંત ક્ષયોપશમે નહીં, ઉજ્જવળ એટલે નિર્મળ લેવો આયા. સિદ્ધાંત જ્ઞાન તો જીવને કોઈ અત્યંત નિર્મળ એવા ક્ષયોપશમે અને સદગુરુના વચનની આરાધનાએ ઉદ્ભવે છે, સદગુરુની આજ્ઞાએ અને એ જ્ઞાન પરિણમે છે. ગુરુની પ્રત્યક્ષ આજ્ઞા વિના એ જ્ઞાન પરિણમવું સહેલું નથી એમ કહે છે. અને એ પણ ક્યારે, એ તો નિમિત્તની વાત કરી, સદગુરુની આજ્ઞા અત્યંત નિર્મળ ક્ષોપક્ષમ હોય એ પહેલી વાત છે. અત્યંત નિર્મળ ક્ષોપક્ષમ ક્યારે હોય? કે દર્શનમાં અત્યંત મંદ થયો હોય તો. દર્શનમાં ક્યારે અત્યંત મંદ થાય? કે ઉપદેશ સારી રીતે પરિણમ્યો હોય તો. ઉપદેશ એમ લાઈન છે, સીધે સીધી એનો ક્રમ છે આ. ક્રમ ભંગ ચાલવા માંગે ગોથું ખાધા વગર. એટલે સિદ્ધાંત જ્ઞાન તો જીવને કોઈ અત્યંત ઉજ્જવળ ક્ષયોપશમે અને સદગુરુના વચનની આરાધનાએ ઉદ્ભવે છે. સિદ્ધાંત જ્ઞાનનું કારણ જ ઉપદેશ જ્ઞાન છે. સિદ્ધાંત જ્ઞાન પરિણમવાનું કારણ કોણ છે? ઉપદેશ જ્ઞાન છે. ઉપદેશ બોધનું ઠેકાણું નથી. અને સિદ્ધાંત જ્ઞાનની ચર્ચા માંડે કોઈ રીતે પત્તો ખાય એવું નથી. સિદ્ધાંત જ્ઞાનનું કારણ તો ઉપદેશ જ્ઞાન છે, સદગુરુથી કે સત્શાસ્ત્રથી. પ્રથમ જીવમાં એ જ્ઞાન દ્રઢ થવું ઘટે છે. કયું? ઉપદેશ જ્ઞાન પ્રથમ જીવમાં દ્રઢ થવું ઘટે છે. પછી શાસ્ત્ર વાંચીને દ્રઢ થાય કે સદગુરુના સમાગમથી સત્સંગથી દ્રઢ થાય, પણ પહેલી એ સ્થિતિ આવવી ઘટે છે કે જે ઉપદેશ જ્ઞાનના ફળ વૈરાગ્ય અને ઉપશમ છે. જે ઉપદેશ જ્ઞાનના ફળ શું છે? વૈરાગ્ય અને ઉપશમ છે. વૈરાગ્ય એટલે વર્તમાન ચાલતા ઉદયમાં નિરસપણો, અને ઉપશમ એટલે વિષય કષાયના પરિણામમાં રસની મંદતા થવી, તે ઉપશમ છે. શું? કષાય રસની મંદતા થવી. વૈરાગ્યને ઉપશમનું બળ વધવાથી જીવને વિશે સહેજે ક્ષયોપશમનું નિર્મળપણું થાય છે. નિર્મળપણું કયો કે ઉજ્જવળપણું કયો? જ્યારે કષાય રસ મંદ થાય ત્યારે સહેજે સહેજે ક્ષયોપશમ નિર્મળ થાય છે. અને સહેજ સહેજમાં સિદ્ધાંત જ્ઞાન થવાનું કારણ થાય છે. અને પછી જે આત્મ સ્વરૂપનું વિજ્ઞાન છે, સ્વરૂપનો નિશ્ચય છે, એ સહેજે સહેજે એને સિદ્ધાંત જ્ઞાન આવી જાય છે. અને એ નિર્મળ ક્ષોપક્ષમમાં સિદ્ધાંત જ્ઞાનની કોઈ કઠિનતા પડતી નથી. જો જીવમાં અસંગ દશા આવે, આ તો લલ્લુજીને લખે છે ને, એટલે એ વાત લઈએ છે કે તમે તો દીક્ષા લઈ લીધી છે, ગ્રસ્તપણું છોડ્યું છે, તો તમારે તો અસંગપણાની ભાવના આવવી જોઈએ સિદ્ધિ. જો જીવમાં અસંગ દશા આવે તો આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે. કેમ કે એનો સંસાર કયો છે? સંગ કરે છે એનો સંસાર છે. બૈરા છોકરા છોડી દીધા છે, હવે એનો સંસાર શું? કે જે કોઈ એના સંગમાં આવે છે એમાં એ રાગદ્વેષ કરે છે. પછી આ ગામ સારું, અહીંયા અહીંયા બધા ધર્મના ધાર્મિક વૃત્તિવાળા માણસો છે, અહીંયા બરાબર નથી, અહીંયા આમ છે આમ છે, એને ક્ષેત્રનો સંઘનો ગામનો કાંઈ ને કાંઈ આકર્ષણ રહ્યા કરે છે. એટલે કે જીવમાં અસંગ દશા આવે તો આત્મ સ્વરૂપ સમજવું સાવ સુલભ છે થાય છે, અને તે અસંગ દશા વૈરાગ ઉપસમર્થે. જે ફરી ફરી એટલે વૈરાગ અને ઉપશમ માટે ફરી ફરીને જિનાગમમાં તથા વેદાંત આદિ ઘણા શાસ્ત્રોમાં કહેલ છે અથવા વિસ્તારેલ છે. ફરી ફરીને વિસ્તારથી એ વાતો કરી છે કોઈ રીતે જીવને વૈરાગ અને ઉપશમ આવે. માટે નિસંશયપણે યોગ વાશિષ્ઠ આદિ વૈરાગ ઉપશમના હેતુ એવા સદગ્રંથો વિચારવા યોગ્ય છે. આ સદગુરુની આજ્ઞાએ અન્ય મતનું શાસ્ત્ર પણ એને નુકસાન નહીં કરે, એ આ વાત છે. અહીંયા એ વાત છે, પોતાની મેળે વાંચે તો ગડબડ થાય, પણ ગુરુ આજ્ઞા એ વાંચે તો વાંધો આવે નહીં. એ પ્રશ્ન આપણે ત્યાં ઉઠ્યો હતો બહુ શરૂઆતનો, કે શાસ્ત્ર વાંચન આપણે ત્યાં થાય છે, તો શાસ્ત્ર વાંચન કરનારા તો બધા સમ્યક દ્રષ્ટિ નથી વિદ્વાનો. ગુરુદેવને પૂછ્યું રાત્રે ચર્ચામાં, તો પછી કેમ કરવું જોઈએ? સત્પુરુષની આજ્ઞા એ કરવામાં બાદ નથી, આ ગુરુદેવના નો ઉત્તર હતો. સત્પુરુષની આજ્ઞા એ પ્રકારે વાંચન આદિ કરવામાં બાદ નથી, પણ આજ્ઞા એ વાત લીધી, પોતાની મેળે સ્વચ્છંદે નહીં. એટલે શું એનો અર્થ? કે એમના સંપર્ક મારીએ, એમનો સમાગમ કરે, પોતે જે રીતે સ્વાધ્યાય આદિ સત્સમાગમ કરે છે અને એની ચર્ચા કરે, મારી શું ભૂલ છે, મારી કેવી રીતે ભૂલ થાય છે એ આદિ પ્રશ્ન કરે, અને આપની આજ્ઞા પ્રમાણે એમાં કેમ ચાલવું જોઈએ એ આદિ વિચાર કરે, એ સદગુરુ આજ્ઞા એ છે, સત્પુરુષની આજ્ઞા એ છે. ન હોય ત્યારે ભાવના ભાવવી જોઈએ, અને ત્યારે માત્ર પોતાના કલ્યાણ અર્થે સત્સમાગમ કરવો છે એ રીતે એને બીજા મુમુક્ષુઓના પરિચયમાં આવવું જોઈએ, અને તે પણ યોગ્ય મુમુક્ષુના જ પરિચયમાં આવવું જોઈએ કે જે ખરેખર આત્મકલ્યાણ અર્થે જ સત્સંગમાં રહેવા માગતા હોય અને બીજા કોઈ હેતુથી રહેવા માગતા ન હોય, નહીંતર અસત્સંગ થઈ જાય છે. તો એવા શુદ્ધ અંતઃકરણવાળા જીવો હોય, કે અંતઃકરણથી જેને આત્મકલ્યાણ સિવાય બીજું કાંઈ કરવું નથી, એવા મોક્ષનો અરસપર સમાગમ રહે, તો એ નાનીની આજ્ઞા છે. આમાં ઘણી જગ્યાએ એમણે કહ્યું છે કે તમે બધા નિવૃત્તિ અર્થે બધા સાથે મળીને સત્સમાગમ કરજો, કેવો સત્સમાગમ કરો છો એમને જણાવજો, એ વાત લખી છે. એ રીતે એ વાત છે, અને છતાંય ભાવના રાખવી જોઈએ. એવો સત્પુરુષના અભાવમાં પણ એ ભાવના રાખવી જોઈએ કે આ કાળ હજી બિલકુલ સત્પુરુષના અભાવવાળો નથી. ક્યારેક ક્યારેક ક્યાંક ક્યાંક સત્પુરુષ થાય છે ને હોય છે, માટે એ સત્પુરુષની ઓળખાણ થાય તે ગમે તે પરિસ્થિતિમાં હોય તો પણ હું ઓળખી શકું, હું એને સમજી શકું એવી યોગ્યતા મારે કેળવવી રહેશે અને એનો શોધ કરે. શું લીધું છે મને પાછો લીધો પાંચ વાત લખી છે. એકસો ને 143 ખીમજી દેવજી ઉપરનો પત્ર છે, પાનું 229. મુમુક્ષુ ને ભલામણ છે, પાંચ બોલ લખ્યા છે. ગમે તે પ્રકારે ઉદય આવેલા અને ઉદય આવવાના કષાયોને સમાવો. નીચેનો અભ્યાસ રાખ્યા કરો. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા કરો, એટલે મહત્વાકાંક્ષા આકાંક્ષા. આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થવો એ કરતા હવે અટકો. ત્રણ. ચોથું, તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો અને બાકીના પ્રાણીઓની અનુકંપા કર્યા કરો. પાંચમો, કોઈ એક સત્પુરુષને શોધો. આ અત્યારનો મુદ્દો છે ધીરુભાઈ. કોઈ એક સત્પુરુષને શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. આમ કેમ કહ્યું એ વાત ઉઠવી જોઈએ નહીં. પરીક્ષા કરો, પૂરી પરીક્ષા કરો, પણ નિર્ણય કર્યા પછી એના ગમે તેવા વચનમાં શ્રદ્ધા રાખો. એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે. પાંચમામાં ચારેયનો સમાવેશ પામે છે એમ અવશ્ય માનો. અધિક શું કહું, ગમે ત્યાં કાળે પણ એ પાંચમો પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. શોધો એમ કહ્યું, ન હોય તો શોધો. કોઈ એક સત્પુરુષને શોધો એમ કહ્યું. મને માની લ્યો એમ નથી કહેતા. હું સત્પુરુષ છું ને તમે મને માનો એમ નથી કહેતા. તમે સત્પુરુષને શોધો એમ કહે છે. એ શોધવાનો વિષય છે, ઓળખવાનો વિષય છે. કોઈના કહેવાથી કે ખુદ એના કહેવાથી, સત્પુરુષના કહેવાથી કે બીજા કોઈ કહે માટે એ માની લેવાની ચીજ નથી. કોઈ એમ કહે કે મને જ્ઞાન થયું છે માટે માની લેવું એ પણ પ્રશ્ન નથી. બીજા ઘણા એમ કહે કે આને જ્ઞાન થયું છે માટે પણ માની લેવાનો પ્રશ્ન નથી. આ શોધવાનો વિષય છે, ઓળખવાનો વિષય છે. એટલે એ ગ્રંથો વિચારવા યોગ્ય છે એમ કહ્યું. અમારી પાસે આવવામાં કોઈ કોઈ રીતે તમારી સાથેના પરિચયે શ્રી દેવકરણજીનું મન અટકતું હતું. આ પ્રાસંગિક વાત લીધી છે. પેલા સાધુ છે, આ ગૃહસ્થી છે, ઉંમરમાં પેલા લોકો મોટા છે, આ તો બહુ નાની ઉંમરના છે. સ્વાભાવિક રીતે ક્ષોભ થાય એવો પ્રકાર હતો. એ ઉપર થોડી વાત વિચારી છે.